મારા પ્રિય દેશવાસીઓ, લગભગ એક મહિના પછી હું આજે ફરીથી આપની વચ્ચે આવ્યો છું. એક મહિનાનો સમય એ બહુ લાંબો સમય હોય છે. ઘણી બધી ઘટનાઓ દેશ અને દુનિયામાં બનતી રહે છે. આપ સૌએ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે દિવાળીનું પર્વ મનાવ્યું. ઉત્સવોને કારણે જ આપણા જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ આવે છે. ગરીબ હોય, અમીર હોય, ગામનો હોય કે શહેરનો હોય, દરેકના જીવનમાં ઉત્સવનું એક આગવું મહત્વ રહેલું છે. દિવાળી પછી હું આપને આજે પ્રથમ વખત મળી રહ્યો છું. મારી આપ સૌને હાર્દિક શુભકામના છે. પાછલી વખત મેં તમારી સાથે જે વાત કરી હતી તે વાતો પછી મને એક નવા પ્રકારનો અહેસાસ થયો છે, નવો અનુભવ થયો છે. ક્યારેક ક્યારેક આપણે એવું વિચારીએ છીએ કે જવા દો ને યાર, લોકો નકામા છે, લોકોને કાંઈ કરવું જ નથી, આપણો દેશ જ એવો છે. મારી આગલી મનની વાત અને આજની વાતમાં હું કહેવા માગું છું કે આ વિચાર બદલવો ખૂબ જ જરૂરી છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે દેશ તો ખૂબ આગળ છે પણ સરકારો ખૂબ પાછળ છે. મારા અનુભવથી હું કહેવા માગું છું કે સરકારોએ પણ પોતાનો વિચાર બદલવાની ખૂબ જ જરૂર છે. અને હું એટલા માટે કહું છું કે હું જોઈ રહ્યો છું કે ખાસ કરીને આપણું યુવા ભારત કાંઈક ને કાંઈક કરવા માટે વચનબદ્ધ છે, ઉત્સાહી છે અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યું છે. એટલું જ નહીં, પોતાનાથી થાય એવા પ્રયત્નો અને મહેનત પણ કરી રહ્યું છે. મેં ગઈ વખતે કહ્યું હતું કે આપ ઓછામાં ઓછું એક ખાદીનું વસ્ત્ર ખરીદો. મેં કોઈને ખાદીધારી બનવા માટે નહોતું કહ્યું, પરંતુ મને ખાદી ભંડારો તરફથી માહિતી મળી છે કે એક સપ્તાહમાં જ ખાદીના વેચાણમાં લગભગ 125% વધારો થઈ ગયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 2 ઓક્ટોબરથી શરૂ કરીને એક જ અઠવાડિયામાં ખાદીનું ડબલ એટલે કે 2 ગણું વેચાણ થઈ ગયું છે. એનો મતલબ એ થયો કે દેશની જનતા આપણે જે વિચારીએ છીએ તેનાથી પણ ઘણી બધી આગળ છે. હું ભારતવાસીઓને પ્રણામ કરું છું. સફાઈ. કોઈ એવી કલ્પના પણ કરી શકે કે સફાઈ આવું જન આંદોલનનું સ્વરૂપ લઈ લેશે? અપેક્ષાઓ અનેક છે અને હોવી પણ જોઈએ, અને એક સારું પરિણામ મને નજરે ચડી રહ્યું છે. સફાઈ હવે 2 હિસ્સામાં જોવાઈ રહી છે. 1. ગંદકીના જે જૂના ઢગલા છે તેને સરકારી તંત્ર, શાસનમાં બેઠેલા લોકો તેનો નિકાલ કેવી રીતે લાવશે? આ એક મોટો પડકાર છે, પરંતુ કોઈ પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે. બધી સરકારોએ અને મ્યુનિસિપાલિટીઓએ આ જવાબદારી માટે પગલાં લેવા જ પડશે, કારણ કે જનતાનું દબાણ વધવાનું છે. મીડિયા પણ પોતાની ભૂમિકા સરસ રીતે ભજવી રહ્યું છે. પરંતુ જે બીજો ભાગ છે તે ખૂબ જ ઉમંગ અને આનંદપ્રદ છે અને મનને સંતોષ આપનારો છે. સામાન્ય માણસને પણ એવું લાગવા માંડ્યું છે કે ચાલો જૂની વાતને ભૂલી જાઓ, હવે ગંદકી નહીં કરીએ, આપણે હવે ગંદકીમાં વધારો નહીં કરીએ. મને મધ્યપ્રદેશના સતના ગામથી શ્રીમાન ભરત ગુપ્તાએ મારી સરકારની સાઇટ માય ગાવ પર એક ઈમેલ મોકલ્યો છે. તેમણે પોતાની રેલવે મુસાફરીનો અનુભવ મને જણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે પહેલાં પણ હું રેલવેમાં ગયો ત્યારે બધા જ મુસાફરો કે જે સામાન્ય રીતે નાસ્તા પાણી કરીને કચરાને ગમે ત્યાં નાખતા હોય છે તે ગમે ત્યાં નાખતા ન હતા. ઉપરથી એ બધો કચરો નાખવા માટે કચરાપેટી શોધતા હતા, પરંતુ રેલવેમાં તો કચરાપેટીની વ્યવસ્થા હોતી નથી. આથી આ લોકો પોતાનો કચરો એક જ ખૂણામાં ભેગો કરી રહ્યા હતા. આ મારા માટે ખૂબ જ સુખદ અનુભવ હતો. હું ભરતજીનો આભારી છું કે તેમણે મને આ માહિતી પહોંચાડી. પરંતુ હું જોઈ રહ્યો છું કે સૌથી વધારે પ્રભાવ નાના નાના બાળકો પર થયો છે. હજારો પરિવાર આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે કે અમારું બાળક પણ ક્યાંક ચોકલેટ ખાય તો તેનું કાગળ પણ તરત જ ઉઠાવી લે છે. હમણાં મેં સોશિયલ મીડિયા પર કોઈકનું લખાણ વાંચ્યું, આજનો મારો હીરો, અને એ આજનો મારો હીરોમાં એક બાળકનો ફોટો મૂકેલો હતો અને તેની નીચે લખાણ હતું કે આ બાળક કોઈપણ સ્થળે કચરો પડેલો જુએ તો તેને ઉપાડી લે છે, સ્કૂલ જાય છે ત્યારે પણ આ કચરો દેખાય તો ઉપાડી લે છે, અને આ બધું પોતાની જાતે જ કરી રહ્યો છે. આપ સૌ જુઓ કે હવે બધાને લાગી રહ્યું છે કે આપણે આપણા દેશને ગંદો નહીં કરીએ, આપણે ગંદકીમાં વધારો નહીં કરીએ, અને જે લોકો કરે છે તેઓ પણ શરમ અનુભવી રહ્યા છે, કારણ કે કોઈકને કોઈક તો તેમને ટોકવાવાળું મળી જાય છે. હું આને શુભ સંકેત માનું છું. એક સારી વાત એ પણ બની રહી છે કે આજકાલ મને ઘણા લોકો મળવા આવે છે, સમાજના તમામ ક્ષેત્રના લોકો હોય છે, સરકારી અધિકારી હોય, રમત જગતના લોકો હોય, સિને જગતના લોકો હોય, વ્યાપારી હોય, વૈજ્ઞાનિક હોય. આજકાલ એ બધા જ્યારે પણ મારી સાથે વાત કરે ત્યારે 10 મિનિટની વાતચીતમાં 4-5 મિનિટ તો સમાજને લગતા વિષયો પર જ વાત કરે છે. કોઈક સફાઈની વાત કરે છે, કોઈ શિક્ષણની વાત કરે છે, કોઈ સામાજિક સુધારણાની વાત કરે છે, તો કોઈક આપણા પારિવારિક જીવન નષ્ટ થઈ રહ્યા છે તેની ચર્ચા કરે છે. સામાન્ય રીતે તો જો કોઈ વેપારી આવે તો તે સરકાર પાસે પોતાના સ્વાર્થની જ વાત કરે, પરંતુ હવે હું એક મોટું પરિવર્તન જોઈ રહ્યો છું. પોતાના સ્વાર્થની વાતો ઓછી અને સમાજ સંબંધિત કોઈકને કોઈક જવાબદારી સ્વીકારવાની વાત વધારે કરે છે. આ બધી બાબતો છે કે જેને હું ભેગી કરીને જોઉં છું ત્યારે મને લાગે છે કે એક ખૂબ જ સારા પરિવર્તનની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ વાત સાચી છે કે ગંદકીથી બીમારી આવે છે, પરંતુ બીમારી કઈ જગ્યાએ આવે છે? શું એ કોઈ અમીરના ઘરમાં આવે છે? ના, બીમારી સૌથી પહેલાં ગરીબનો દરવાજો જ ખટખટાવે છે. આપણે જો સફાઈ રાખીશું ને તો સૌથી મોટી સેવા ગરીબોની કરીશું. જો મારો કોઈ ગરીબ પરિવાર બીમાર નહીં પડે તો તેના પર કોઈ આર્થિક મુશ્કેલી પણ નહીં આવે. એ સ્વસ્થ રહેશે તો મહેનત કરશે, કમાશે અને પરિવારનું ગુજરાન ચલાવશે. એટલે મારી સ્વચ્છતાનો સીધો સંબંધ મારા ગરીબ ભાઈ બહેનોના આરોગ્ય સાથે જોડાયેલો છે. આપણે ગરીબોની બીજી કોઈ રીતે સારી સેવા કરી શકીએ કે નહીં, પરંતુ જો ગંદકી નહીં કરીએ ને તો પણ ગરીબનું ભલું થશે જ. આ વાતને આ સ્વરૂપે લઈશું તો પણ ઘણું સારું થશે. મને જે પત્રો આવે છે તેમાં અનેક પત્રો આવે છે. ગયા વખતની મારા મનની વાતમાં જે બાળકોને પરમાત્માએ શારીરિક ખામી આપી છે, શારીરિક ક્ષતિ આપી છે, તેમના પ્રત્યેની મારી ભાવનાની વાત મેં આપ સમક્ષ મૂકી હતી. એ બાળકોની શારીરિક ક્ષતિ હોવા છતાં તેમનામાં જે ક્ષમતા હોય છે તેનો વિકાસ થવો જોઈએ, તેમને યોગ્ય તક મળવી જોઈએ. આ ઉપરાંત મેં જોયું છે કે જે જે લોકો આવા બાળકો માટે ખાસ કાર્ય કરી રહ્યા છે તે પોતાની સફળતાની વાતો મને મોકલી રહ્યા છે. પરંતુ બે મુખ્ય વાતો તો મને મારી સરકારમાંથી ખબર પડી. મારી એ વાતને સાંભળીને અમારા માનવ સંસાધન વિભાગના અધિકારીઓને લાગ્યું કે આપણે કંઈક કરવું જોઈએ, અને એ અધિકારીઓએ મળીને એક યોજના બનાવી છે. જુઓ, સરકારમાં પરિવર્તન કેવી રીતે આવે છે તેનું આ એક યોગ્ય ઉદાહરણ છે. એક તો એમણે નક્કી કર્યું કે જે બાળકો ખાસ ક્ષમતા ધરાવે છે તે જો ટેકનિકલ એજ્યુકેશનમાં જવા માંગતા હોય તો આવા 1000 સારા સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ પસંદ કરીને તેમના માટે સ્પેશિયલ સ્કોલરશીપ આપવાની યોજના બનાવી છે. એ વિભાગના જે અધિકારીઓને આ વિચાર આવ્યો તે સૌને હું અભિનંદન આપવા માગું છું. બીજું એક મહત્વનું કાર્ય એ લોકોએ એ કર્યું છે કે જેટલા પણ કેન્દ્રીય વિદ્યાલય છે અને જેટલી પણ કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે ત્યાં સ્પેશિયલી એબલ્ડ બાળકો માટે આવશ્યકતા હોય છે અલગ વ્યવસ્થા, અલગ માળખાની. એ લોકો સીડી પર ના ચડી શકે તો ત્યાં ટ્રાઇસિકલ ચલાવી શકે તે માટેની વ્યવસ્થા હોવી જોઈએ. તેમના માટે અલગ પ્રકારના ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ. આથી અમારા માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓએ નક્કી કર્યું છે કે દરેક કેન્દ્રીય વિદ્યાલય અને કેન્દ્રીય યુનિવર્સિટીમાં ખાસ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ 1 લાખ રૂપિયામાંથી તેઓ આવા બાળકો માટેની વિશેષ જરૂરિયાતોની માળખાકીય સુવિધાઓ ઊભી કરશે. આ છે શુભ શરૂઆત. આ જ વાતો છે કે જે આપણને પરિવર્તન તરફ લઈ જશે. દેશ જ્યારે દિવાળી મનાવતો હતો ત્યારે હું સિયાચીન ગયો હતો. ત્યાં જે સૈનિકો છે તેમના કારણે જ આપણે દિવાળી મનાવી શકીએ છીએ. હું તેમની વચ્ચે ગયો હતો. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેઓ પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેનો અનુભવ મેં કર્યો હતો. દેશની રક્ષા કરનારા સૌ જવાનોને હું સલામ કરું છું. પરંતુ આજે મારે એક બીજી ગૌરવની વાત કરવી છે. આપણા દેશના જવાન સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરે છે. કુદરતી આપત્તિઓના સમયે પોતાના જાનની બાજી લગાવીને આપણી સુરક્ષા માટે કોઈપણ સાહસ કરવા માટે તૈયાર થઈ જાય છે. ખેલકૂદમાં પણ આપણા જવાનો આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે. આપને એ જાણીને ખુશી થશે કે આપણી સેનાના કેટલાક ખેલાડીઓએ બ્રિટનમાં આયોજિત એક ખૂબ જ પ્રતિષ્ઠિત સ્પર્ધા એવી કેમ્બ્રિયન પેટ્રોલમાં 140 દેશોને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. હું એ જવાનોને વિશેષ રૂપથી અભિનંદન આપું છું. મને હમણાં એક અવસર મળ્યો હતો. દેશના નવજવાન વિદ્યાર્થી, યુવક યુવતીઓ કે જે રમતગમતમાં વિજેતા થઈને આવ્યા હતા, તેમની સાથે મેં એક ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો હતો. મને તેમની સાથે મળીને એક નવી ઉર્જા મળી. તેમનો ઉત્સાહ, ઉમંગ વગેરે જોઈને મને ખ્યાલ આવ્યો કે બીજા દેશોની સરખામણીએ આપણા દેશની સુવિધા વ્યવસ્થા ઓછી હોય છે. તેમ છતાં તેઓ કોઈ પણ ફરિયાદ કરવાને બદલે વધુ ઉમંગ અને ઉત્સાહથી કંઈક કરી છૂટવાની વાત કરતા હતા. એ ખેલાડીઓ સાથેનો મારો ચા પાણીનો કાર્યક્રમ ખૂબ જ પ્રેરક હતો. મને ખૂબ જ સારું લાગતું હતું. આ ઉપરાંત દેશવાસીઓને ખૂબ જ સાચા મનથી એક વાત કહેવા માગું છું, અને મને વિશ્વાસ છે કે દેશવાસીઓને મારા શબ્દો પર ખૂબ જ ભરોસો છે, મારા ઈરાદાઓ પર પણ ભરોસો છે. છતાં આજે ફરી વખત એ વાતને હું આપની સમક્ષ મૂકવા માગું છું તે, જ્યાં સુધી કાળા નાણાંનો સવાલ છે, મારા દેશવાસીઓ, આપના આ પ્રધાન સેવક પર ભરોસો કરજો. મારા માટે આ એક નિષ્ઠાપૂર્વકનું અભિયાન છે. ભારતના જે ગરીબોના પૈસા દેશની બહાર ગયા છે તે એક એક પૈસો પરત આવવો જોઈએ, આ મારી પ્રતિબદ્ધતા છે. માર્ગ કેવા હશે, પદ્ધતિ શું હશે, એ બાબતે મત ભિન્નતા હોઈ શકે, લોકશાહીમાં એ સ્વાભાવિક છે. પરંતુ મારા દેશવાસીઓ, મને જેટલી સમજ છે અને મારી પાસે જેટલી જાણકારી છે તેના આધારે હું આપને વિશ્વાસ આપું છું કે આપણે યોગ્ય માર્ગ પર છીએ. આજે તો કોઈને ખબર નથી, ના તો મને ખબર છે, ના સરકારને ખબર છે, અને ના તો આગળની સરકારને પણ એ બાબતની જાણ છે કે કેટલું નાણું વિદેશોમાં છે. દરેક જણ પોતાની રીતે અલગ અલગ આંકડો દર્શાવે છે. હું એ આંકડાઓની માયાજાળમાં પડવા માંગતો નથી. મારી પ્રતિબદ્ધતા છે કે એ 2 રૂપિયા હોય, 5 રૂપિયા હોય, કરોડ હોય કે અબજો હોય, જે પણ હોય, દેશના ગરીબોના પૈસા પરત આવવા જોઈએ. એ હું આપને વિશ્વાસ આપવા માગું છું કે મારા પ્રયાસોમાં કોઈ કચાશ રહેશે નહીં. બસ મારા પર આપના આશીર્વાદ વરસતા રહે. મારે આપને માટે જે કાંઈ કરવું પડે, જ્યારે પણ કરવું પડે, હું એ કરતો રહીશ. હું આપને એ ભરોસો આપું છું. મને એક પત્ર મળ્યો છે કે જે એક શ્રીમાન અભિષેક પારેખ તરફથી આવ્યો છે. એમણે જે ભાવના પ્રગટ કરી છે તે આ અગાઉ હું પ્રધાનમંત્રી ન હોત ત્યારે પણ ઘણી માતાઓ અને બહેનોએ પ્રગટ કરી હતી. કેટલાક ડૉક્ટર મિત્રોએ પણ મારી સમક્ષ એ વાત રજૂ કરી છે, અને ભૂતકાળમાં હું પણ એ મુદ્દા પર મારી ભાવનાઓને પ્રગટ કરી ચૂક્યો છું. શ્રીમાન અભિષેક પારેખે મને કહ્યું છે કે આપણી નવી પેઢી ખૂબ જ ઝડપથી નશીલા પદાર્થોના સેવન તરફ વધી રહી છે. તેમણે મને આ વિષય પર મનની વાતમાં ચર્ચા કરવા ખાસ અનુરોધ કર્યો છે. હું તેમની એ પીડા સાથે સહમત છું. હવે પછીથી મારા મનની વાતમાં હું ચોક્કસપણે આ વિષય પર ચર્ચા કરીને ડ્રગ્સને કારણે દેશ તથા યુવાધન પરના સંકટ અંગેની વાત કરીશ. આ વિષય અંગે આપના કોઈ અનુભવ હોય, માહિતી હોય, કોઈએ આવા બાળકોને તેમની બુરી રતમાંથી બહાર કાઢ્યા હોય, તેના માટેના કોઈ ખાસ ઉપાયો યોજનાઓ હોય, કોઈ સરકારી માણસે આ અંગે કોઈ સારી ફરજ બજાવી હોય, તો તેમના આવા સારા પ્રયાસો અંગેની વાત દેશવાસીઓ સુધી પહોંચાડીશ. આપણે સૌ સાથે મળીને પરિવારોમાં એવું વાતાવરણ સર્જીશું કે જેથી કોઈ બાળક નાસીપાસ થઈને નિરાશામાં ડૂબી ન જાય. આપણે જરૂર આ અંગે ચર્ચા કરીશું. હું જાણું છું કે આવા વિષયો પર ચર્ચા કરવા જતાં ખુદ સરકાર જ કાયદાની જવાબદારીના સકંજામાં આવી જાય, પરંતુ આપણે ક્યાં સુધી આવી વાતોને છુપાવતા રહીશું? ક્યાં સુધી આપણે પરદા પાછળ જ ચર્ચા કરતા રહીશું? ક્યારેક તો સારા ઇરાદાઓ માટે સંકટનો સામનો કરવો જ પડશે. હું પણ આ હિંમત કરી રહ્યો છું. માત્ર આપના પ્રેમને કારણે જ, આપના આશીર્વાદથી હું એ હિંમત કરતો જ રહીશ. કેટલાક લોકોએ મને કહ્યું છે કે મોદીજી, આપ તો કહેતા હતા કે અમને સુઝાવ આપો, ફેસબુક પર આપો, ટ્વિટર પર આપો, ઈમેઇલ મોકલો, પરંતુ દેશનો વિશાળ વર્ગ છે કે જેની પાસે આ બધી સુવિધાઓ છે જ નહીં, ત્યાં એવા લોકો શું કરે? આપની વાત સાચી છે. તો હું આપને કહું છું કે મારા મનની વાત અંગે આપ કંઈ પણ કહેવા માંગતા હોવ તો ગામે ગામ રેડિયો પર મારી વાત સાંભળતા હો તો આપ મનની વાત આકાશવાણી સંસદ માર્ગ નવી દિલ્હી પર પત્ર લખીને મોકલી આપશો તો મને તમારા સુઝાવ મળી જશે અને હું આપની વાતને ખૂબ જ ગંભીરતાથી લઈશ, કારણ કે સક્રિય નાગરિક દેશના વિકાસની સૌથી મોટી મૂડી હોય છે. અગર આપ એક પત્ર લખો છો તો આપ ખૂબ જ સક્રિય છો. આપ આપનો અભિપ્રાય આપો છો તો આપ દેશના વિષયોને પોતિકા ગણો છો. એ વાત જ દેશની તાકાત છે. હું આપને નિમંત્રણ આપું છું. મારા મનની વાત માટે આપના મનની વાત પણ જોડાવી જોઈએ. શક્ય છે આપ જરૂર પત્ર લખશો. હું આવતા મહિને ફરીથી આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. મારો પ્રયાસ રહેશે કે હું જ્યારે વાત કરું ત્યારે રવિવાર હોય અને સવારે 11 વાગ્યા હોય. આપ સૌ સુધી પહોંચવાની સુવિધા વધી રહી છે. હવે ઋતુ બદલાઈ રહી છે. ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી ઋતુ છે. કેટલાક લોકો માટે આ ઋતુનો ઉપયોગ સરસ ખાવા માટેનો હોય છે, તો કેટલાક લોકો માટે સારા સારા કપડાં પહેરવા માટેનો હોય છે. પરંતુ એ બધાની સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણી માટે પણ શ્રેષ્ઠ સમય હોય છે. તેને જવાના દેશો, તેનો ભરપૂર ઉપયોગ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ આપના સુઝાવ ઈમેલ www.mygov.in ઉપર કરીને પણ તમારી વાત રજૂ કરી શકો છો.